વીર સંવત 2501 જેઠ વદ પાંચમ શનિવાર તારીખ 28/6/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં ગાથા 140 પર પ્રવચન સળંગ પ્રવચનનો નંબર 178.
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરિયાન નમો નોય સૌજાયાનમ નમો નોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુમદારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સુમિસ્વાદાય
સ્વાનુભૂત્યાચાસ્તી 139. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી આકાશનો જે પ્રદેશ જેવો છેલ્લો આવશે તે આકાશના પ્રદેશ નિરીક્ષણ બને નહીં.
છેલ્લી લીટી છે ને
એ આ નહીં બતાવે સાંઈ ૧૩૯ શરૂ થાય છે ને અને એના પેરેગ્રાફનો છેલ્લી લીટી એની અરિમિયલ છે. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી પ્રદેશ આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય પ્રદેશ માત્ર કાળ પદાર્થ ભણી આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય જેની ઝીણી ધીમેથી સાંભળવું એ પ્રદેશને જયારે પરમાણુ મન ગતિથી અતિક્રમે તે પ્રદેશને કોને આકાશનો પ્રદેશ છે એમાં કાળાનો વ્યાપ છે. હવે એને સિદ્ધ કરવું છે. જરી સૂક્ષ્મ વિષય થોડો હોય સાંભળવું, ન સમજાય એમ ન માનવું. મંદ ગતિથી ત્યારે પ્રદેશ માત્ર અતિક્રમણના પરિમાણના બરાબર છે ને. જે કાળ પદાર્થની સૂક્ષ્મ વૃત્તિ સમય એક પ્રદેશ આકાશમાં જે કાળાણુ છે એમાં વ્યાપ્ત હોય એને સિદ્ધ કરે છે કે એક પરમાણુ એક પ્રદેશથી બીજે પ્રદેશ જાય એમાં એક સમયનું માપ આવી જાય છે. તો એ સમય છે એ કાળની પર્યાય છે. સમય કાળ છે ને એની પર્યાય તે કાળ પદાર્થનો પર્યાય છે. જોયું છોટભાઈ? હા. અને આવા તે પર્યાયના પહેલાની તેમજ પછીની વૃત્તિ રૂપે વર્તો એક સમય પહેલો અને પછી બીજો એમાં જે વર્તનું દ્રવ્ય એ જેનું નિત્યત્વ પ્રગટ છે એ કાળ નિત્ય છે. એક સમયમાં પરમાણુ આકાશના પ્રદેશથી બીજા પ્રદેશે મન ગતિથી જાય ત્યાં એક સમયનું માપ આવી જાય છે અને એક સમયનો પર્યાય એને પર્યાય કહે છે અને એ પર્યાય પૂર્વને પછીની એને સંદેવાનું દ્રવ્યથી નિત્ય છે. ઉત્પન્ન ધ્વંસી પર્યાય એ અવસ્થા છે અને ઉત્પન્ન ધ્વંસી વિનાનું તત્વ જે છે અંદર એટલામાં સમયનું માપ આવ્યું એટલામાં દ્રવ્ય છે. કારણ પર્યાય જે ક્ષેત્રે તેટલામાં દ્રવ્ય છે એટલું દ્રવ્યનું ક્ષેત્ર છે. ભાઈ ચંદુભાઈ, એવો પદાર્થ દ્રવ્ય છે એ કાળને સિદ્ધ કર્યો છે. ઓહો, જે શ્વેતાંબર માનતા નથી સર્વજ્ઞાની પરમાત્મા કેવળીના કેળાએ તો સંતોએ કાળને માનતા સિદ્ધ કરી વાત. આ રીતે દ્રવ્ય છે. આ રીતે દ્રવ્ય સમય અનુત્પન્ન અવિનશ્ય છે એ તો પર્યાય ઉત્પન્ન વ્યય થાય છે, ઘરેલ તો ધ્રુવ છે અને પર્યાય સમય ઉત્પન્ન ધ્વંસી છે. પર્યાય તો એક સમયમાં ઉત્પન્ન ધ્વંસી નાશ, આ સમય નિરંશ છે. એ સમય નિરંશ છે, કોણ પદાર્થ આખો કાળ દ્રવ એના ભાગ નથી. પછી કારણ કે જો એમ ન હોય તો આકાશના પ્રદેશનું નિર્ણય પણ બને નહીં. આકાશનો પ્રદેશ પણ એક જ પ્રદેશમાં છે, એમાં આખો એક જ દ્રવ છે, એટલામાં એક જ દ્રવ છે. એથી જો એ દ્રવ એક જ રૂપને નિરંશ ન હોય તો આકાશનો પ્રદેશનું નિર્ણય પણ સિદ્ધ થતું નથી. આકાશના પ્રદેશનું નિરંશ પણ પ્રદેશ છે એ બીજો પ્રદેશમાં નથી, આકાશનો એક પ્રદેશ છે એ બીજો પ્રદેશ નથી, નિરંશિત થઈ જાય છે. એ પ્રદેશનો અંશ બીજો છે એમ નથી, આકાશનો એક પ્રદેશ છે એનો બીજો અંશ છે એમ નથી. એમાં એક પર્યાયનું સિદ્ધપણું થયું તો એટલે જ પરિણામ એક કાવદ્રવ છે, તો એટલામાં એક જ આકાશનો પ્રદેશ છે. સમજાણું કઈ? હા હા, એવી વાત છે. વળી એક સમયમાં પરમાણુ લોકનાંત સુધી જતો હોય, હવે સમયના ભાગ નથી પડતા એમ કહેવું છે. બોલો, આકાશના પ્રદેશનો ભાગ ન પડ્યો, એક જ પ્રદેશ ભિન્ન છે, એમાં કાળ દ્રવ્યનો અંશ ભિન્ન છે. એ સમયમાં એટલામાં આખું કાળ દ્રવ્ય છે, કાળ દ્રવ્ય જુદું છે, એના બે ભાગ પડે છે દ્રવ્યના એમ નથી. એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી જતો હોવા છતાં સમયના અંશો પડતા નથી. એક સમયમાં તો ધનમાન જાય તો એક સમયનો અસંખ્યનો ભાગ એક પ્રદેશ બીજે પ્રદેશ અસંખ્યમાં ત્રીજે એમ કહીને આખો એક અસંખ્ય પ્રદેશ એક સમય એમ ભાગ પડતો નથી. સુજનમલજી, સર્વજ્ઞ સ્વભાવ આમાં તો સીધી કરું છું કે જેમ પરમાણુ એક સમયમાં આમ જાય છતાં એ સમયના ભાગ નથી, એમ એક સમયની કાળની પર્યાય એક પરમાણુ એક પ્રદેશથી બીજે જતા ત્યાં કાળનું માપ એટલામાં આવી જાય છે. તેથી જેટલો પર્યાય જેટલો ત્યાં દ્રવ છે એક પ્રદેશમાં જ દ્રવ્ય અખંડ છે, એ કાળ દ્રવ્ય બીજે પ્રદેશે છે એમ છે, તેમ પ્રદેશ આકાશનો પણ એકલો સિદ્ધ થઈ જાય છે. એકલા અંશમાં આખું દ્રવ્ય છે, એ નિરંશ છે, એ આ પ્રદેશના અંશ નથી. પાછો એ પ્રદેશ છે એનો બીજો ભાગ નથી. જે ગતિ પરિણામ છે તેમાં વિશેષ ખોરાક પ્રકારના અવઘા પરિણામો હોય છે. કારણ કે જેમ પરમાણુને ખાસ અવઘા પરિણામ હોય છે, એક પરમાણુ હોય ત્યાં અનંતા પરમાણુ રહે એવો પરમાણુમાં અવઘા ગુણ છે, આકાશનો છે એ જુદી વાત છે. જેમ પરમાણુને વિશેષ ગતિ પરિણામ હોય છે, તે એક પરમાણુનો કદ જેવડો અનંત પરમાણુનો ખંડ બને છે, એક પરમાણુના પોળાઈ જેટલો અનંત ખંડ છે, અનંત પણ ખંડ બને તો પણ તે ખંડ પરમાણુનો અનંત અંશ છે. એક પરમાણુ જેટલો ખંડ એમાં અનંતાર કરવો એ કંઈ પરમાણુનો અનંતમાં ભાગ સિદ્ધ કરે છે એમ નથી. પરમાણુ પરમાણુ અખંડ સિદ્ધ છે. અરે વાત, અહીંયા તો એમ આવ્યું છું કે એ પરમાણુનો એક પ્રદેશમાં અનંત પરમાણુનો ખંડ રહે છતાં એ પરમાણુનો અનંતનો ભાગ ત્યાં છે એમ થતું નથી. પરમાણુ અખંડ પૂર્ણ છે, એક પરમાણુના કદ જેટલો અનંત રજકણનો ખંડ થાય છતાં એ પરમાણુનો અનંત રજકણ છે, માટે અનંતનો ભાગ એમ નથી. પરમાણુ અખંડ છે ત્યાં. એમ દરેક પરમાણુ છે, અખંડ છે, એમ પ્રદેશ અખંડ છે, એમાં બીજો ભાગ નથી, એમાં અનંતા પરમાણુ આવે છતાં એમ કાળની એક સમયની પર્યાય અખંડ છે, એટલામાં એનું દ્રવ્ય પણ ત્યાં અખંડ છે. આ જાણનાર કોણ? એ તો ન્યા થાય છે. એ જાણનાર જ્ઞાનની પર્યાય છે, સમજાણું? એ આમ છે ને તેમ છે એ એને ક્યાં ખબર છે? છ દિશા એ જુદી વાત છે, એ તો પર્યાય નહીં, એનું ભેદ પૂર્યો વસ્તુ થી એક અખંડ છે. અહીંયા તો કેવું છે કે એક પરમાણુ એક સમયમાં આમ જાય છતાં સમયમાં ભેદ નથી. આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુ આવે તેથી એક અંશનો ભેદ નથી. તેમ એક પરમાણુના કદ જેટલા અનંત રજકણ થાય તો તેથી પરમાણુનો ભાગ નથી. હા હા હા, સમજાણું? ત્યાં તો એથી વિશેષ વાત તો એ લીધી છે ને રાત્રે, કે એવી એક સમયની પર્યાય અનંત મૂળ છે, ત્રણ કાળના સમયો છે, એનાથી અનંતમય ભાગે દ્રવ્યો છે, અને એ દ્રવ્યથી અનંત ગુણો કાળ છે, ત્રણ એનીથી અનંત ગુણો ક્ષેત્ર છે, એનાથી અનંત ગુણો ભાવ છે. ભૂતકાળનો આદિ નથી એટલો કાળ, જેની શરૂઆત નથી એટલો કાળ, એનાથી અનંત ગણો જીવદ્રવ છે, ત્રણ કાળ થી અનંતમય ભાગે છે. હે? અનંત ગણો જીવદ્રવ, જેનો કાળનો અંત નથી એનાથી પણ આ જીવની સંખ્યા અનંત ગણી છે, અને જીવની સંખ્યા અનંત ગણી કરતા પૂદગળની સંખ્યા અનુગુણી, એના કરતા અનુગુણી કાળની સંખ્યા, એથી અનુગુણી ક્ષેત્રની, એથી અનંત ગુણા એના ગુણની. એટલે કે એક સમયની એની પર્યાયો એટલી છે કે ક્ષેત્રના પ્રદેશથી અનંત ગુણી પર્યાય છે, એક સમયમાં અનંત ગુણની પર્યાય. એવી એવી પર્યાય ત્રણ કાળની ગણીએ એક દ્રવ્ય ઓ પણ અનંત ગુણી કાળના સમયથી અનંત ગુણી થઈ, કાળના સમય જેટલી અનંત ગુણી, જેમ આકાશના પ્રદેશથી અનંત ગુણી પર્યાય, અને એવી જ પર્યાયથી અનંત ગુણી એવડી એમ નહીં, કાળના પરમાણુ જે છે એટલી અનંત ગુણી થઈ. સમજાણું કાંઈ? અને એવો જે આત્મા આવા અનંત ગુણ એની અનંતી પર્યાય, એને પ્રતીત કરવા વિકલ્પની તાકાત નથી. આ તો એ સિદ્ધ કરવું છું ભાઈ, કેમ કે વિકલ્પ થી અચેતન છે. ચેતનજી સમજાય કે પકડવું વસ્તુ સચ છે
બરાબર,
એટલે વ્યવહારનો જે વિકલ્પ છે એનાથી આવા અનંત ગુણરૂપ દ્રવ્ય જેનો અપાર ગુણની સંખ્યા માપ નહીં, કાળનું આ માપ નહીં, આદિનું ભવિષ્યની પછી રાખો, જીવનું માપ નહીં અનંત, એથી અનંત ગુણા પરમાણુ, એથી ટીકા, એથી ક્ષેત્ર, એથી અનંત ગુણી પર્યાય, એક સમયને અનંત ગુણી પર્યાય, એટલે અનંત ગુણ એવા પર્યાયો. એવી ત્રણકાળની પર્યાયોનો સમૂહ જે ગુણ, એવા અનંત ગુણનો સમૂહ જે દ્રવ્ય, એ દ્રવ્યને પ્રતીત કરવા માટે વિકલ્પ કામ ન કરે.
બરાબર,
એ દ્રવ્યને પ્રતીત કરવામાં એ દ્રવ્યની જે પર્યાય સામર્થ વાળી છે, સમજાણું કાંઈ, એ દ્રવ્યના ગુણને એની જે પર્યાય છે સામર્થ વાળી, એક સમયની પર્યાય, એ પર્યાયની તાકાત છે દ્રવ્યગુણને પ્રતીત કરવાની. હે, તાકાત નથી, ચેતનની તાકાત એ છે. આ તો જ્ઞાન પર્યાય છે, આ ભલે એક સમયનો હો. હા હા, સમજાણું કાંઈ, એવો જ વસ્તુનો સ્વભાવ છે એ પર્યાય એની છે. એ પર્યાયમાં એક સમયની એક પર્યાય અનંત ગુણને અને એવી અનંતી પર્યાય પોતે પ્રગટ છે, તેને એ બધી પ્રતીતમાં લઈ શકે છે.
બરાબર,
એ પર્યાયનું એટલું સામર્થ છે. નિર્મળ સમ્યક પર્યાય, નિર્મળ સમ્યક જ્ઞાન એક સમયની પર્યાય, એટલી એની તાકાત છે. આ હા, એવો ઈશ્વર છે. એવા અનંત ગુણનો એક રૂપ, એની પ્રતીત કરવા માટે તો એને સન્મુખ જવું પડે. જે વિમુખ છે, સમજાણું કાંઈ, જેના જે ગુણ છે તેની પર્યાયને તેની સન્મુખ થયો, એનો અર્થ સ્વીકાર કર્યો, છે એવો સ્વીકાર ત્યારે થાય. હા હા, સમજાણું કાંઈ. અને ત્યારે એને આનંદનો સ્વાદ પણ સાથે આવે, કારણ કે પર્યાયથી પકડાણું છે, વિકલથી નહીં. અને પર્યાયમાં અનંત ગુણનું એક રૂપ પ્રતીતમાં આવ્યું, એટલે શક્તિના જેટલા અંશો છે ગુણમાં બધાના અંશો એની વ્યક્ત દિશામાં આવી જાય છે. હા હા, તેથી સમ્યક દર્શનની પર્યાય આટલી તાકાત વાળી છે, એની મોર છાપ આનંદની છે. ટ્રેડમાર્ક એનો આનંદનો છે. હમણાં ઓલા બોલ્યા છે ક્યાંક, નહીં ભક્તિમાં ક્યાંક, નહીં ધનજીભાઈ શું ક્યાંક બોલ્યા હતા, આનંદ વિસ્તરે ભક્તિમાં બોલતા, પૂજામાં ભગવાનની ભક્તિમાં એ કઈ, હમણાં બોલી હાથ હું ત્યાં હતો ને ત્યાં. હા, એ આનંદ વિસ્તરે, એને ખબર નહીં હોય, બોલ્યા નહીં યાર. હા, હું ત્યાં દર્શન કરવા ગયો. સાંભળો, સમજો, સમજવાનું ધ્યાન રાખો, બોલવા કરતા. કઈ ભગવાનની ભક્તિ ને આરતી થી કઈ તો આનંદનો વિસ્તાર ન થાય, શબ્દ મજા આવ્યો. ખબર છે, ફક્ત એનું વ્યવહાર ભક્તિ કરનારનું લક્ષ્ય તો દરે ઉપર છે, એથી એ આનંદનો વિસ્તાર તેથી થાય છે. એમાં વિકલ્પ છે એને આરોપ દઈને એમ કહેવામાં આવે છે, કેમ કે અશુભ પરિણામ વખતે આનંદનું મંદપણું છે, શુભ વખતે વિશેષ છે, અને શુદ્ધ વખતે વિશેષ છે. હા હા, સમજાણું કાંઈ, એનો આનંદ ગુણ છે ને, અને ગુણ છે એ પ્રતીતમાં લીધો. હા હા હા, એટલે પર્યાયમાં આનંદનો અંશ આવ્યો, પણ અશુભ છે ભાવ ત્યારે આનંદનો અલ્પ વિદાય. શુભ વખતે એનાથી થોડો વિશેષ, શુદ્ધ વખતે વિશેષ. એવો જ એ ગુણનો અને રાગની મંદતા તીવ્રતાની હરિયાવો સમજ છે. આય કે છે કે જેટલી પર્યાય એક દ્રવ્યની એક ગુણની અનંતી છે, એ પર્યાયથી અનંત ગુણા એ પર્યાય ને અનંતમય ભાગે દ્રવ્ય છે. શું કીધું? બધા દ્રવ્ય એ પર્યાય ને અનંતમય ભાગે છે, અને દ્રવ્યથી અનંત ગુણ એની એક સમયની પર્યાય છે. જેટલા દ્રવ્ય છે એનાથી અનંત ગુણી એક દ્રવ્યની પર્યાય છે. હા હા, શું દ્રવ્યનું પેટ ઊંડું ગંદી એ બધા હા બધું નો આ બધું આ કરો આ કરો આ કરો. હા હા, આ તો નિર્વિકલ્પ થવાની રીત છે. આ સ્વભાવ પરમાણુનો સ્વભાવ એક સમય આમ જાય તો ભાગ ન પડે. ક્ષેત્રના એક પ્રદેશમાં અનંત પરમાણુ રહે છતાં ભાગ ન પડે. હા હા, પરમાણુ એક કદ જેટલામાં અનંત પરમાણુનો ખંડ થાય છતાંય દ્રવ્યનો ભાગ ન પડે. એનો પ્રદેશનો ભાગ ન પડે, એનો કાળનો ભાગ ન પડે, એનો દ્રવ્યનો ભાગ ન પડે. હા હા, સમજાણું કાંઈ? એમ એક સમયની પર્યાયમાં અનંતું અનંતું જણાય છતાં સમયના ભાગ ન પડે. પર્યાયના પર્યાય બીજો છે એમ ન થાય. હા હા, સમજાણું કાંઈ? જો આ બીજી રીતે આવ્યું એ ગીતું નહીં એક હોગું જાણ. હા હા, જે આવે એ પ્રમાણે આવે ને. એક પરમાણુ જેટલા કદમાં અનંત પરમાણુનો ઉગા થાય છતાં પરમાણુનો અંશ અનંતમો થયો એમ નથી. હા હા, એક પ્રદેશમાં અનંતા રચણો અમાય માટે એક પ્રદેશનો અનંતમો ભાગ થયો એક પરમાણુ રહ્યો એનો એક પ્રદેશ અંશ બીજો રહ્યો એનો અનંતમો ભાગ થયો એમ કરી અનંત પ્રદેશ અખંડ છે. સમય અખંડ છે, પરમાણુ અખંડ છે, અનંત કદ થાય છે એના કદ એમ એક સમયની પર્યાય. હા હા, અનંત ગુણને કબૂલે એથી એક પર્યાયના અનંત ભાગ પડી ગયા એમ નથી. થોડું થોડું આવ્યું હોય તો રાતે આવતું હતું કઈ, રાતે પોણો કલાક આવ્યું. સમજાણું આવતા આવતા આવે તો થાય ને. હા હા હા, આવો સ્વભાવ એ કોના એને માન કરવા છું ને કોની પાસે લેવું છે? જ્યાં પીડ્યું છે ત્યાંથી લેતો નથી. હે હા હા, આનંદની ખાણ અનંત ગુણની ખાણ પ્રભુ, જ્યાં જેટલો એકાગ્ર થાય ત્યાંથી એટલું મળે એવું છે. બહાર ના એકાગ્ર થાય એટલું ફળે એવું છે. તો પણ ખંડ પરમાણુના અનંત અંશો સિદ્ધ કરતો નથી. જોયું એક પરમાણુના કદ જેટલા અનંત રચકણો આવીને અવગા પામે તો તેથી કંઈ પરમાણુનો અનંત અંશ સિદ્ધ કરતો નથી. સમજાય છે ને કાંઈ? પરમાણુ તો પરમાણુ અખંડ છે, અનંતનો અંશ એક પરમાણુના ખંડ કંદ કદ જેટલા અનંત થઈ ગયા એથી પરમાણુનો અનંતમો ભાગ થઈ ગયો દ્રવ્યનો. એમ નથી. કારણ કે પરમાણુ નિરંશ છે, તેમ જયારે એક કાળમાંથી વ્યાપ્ત એક આકાર પ્રદેશના અતિક્રમણના માપ જીવડા એક સમયમાં પરમાણુ વિશિષ્ટ ગતિ પરિણામ લીધી, પરમાણુની ખાસ ગતિ પરિણામને લીધી અસંખ્ય સમય ઓળંગે છે આખો લોક. એમ લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય ત્યારે એ પરમાણુ વળી ઓળંગાતા અસંખ્ય કાળાનું સમયના અસંગમ શોખ સિદ્ધ કરતા નથી. સમયના અસંગમ શોખ એક સમયમાં અસંખ્ય કાળાનું આમ ફરશે, માટે એક સમયમાં અસંખ્યમો ભાગ થયો એમ નથી. અસંખ્ય કારણો સમયના અસંખ્ય અંશો અસંખ્ય કારણોને સ્પર્શે, માટે એક સમયમાં ના અસંખ્ય અંશો સિદ્ધ કરતા નથી. એક સમયનો અંશ પરિપૂર્ણ છે, એક સમયમાં ચૌદ જન્મમાં ગયો છે. સમજાણું કઈ ભાઈ, કોઈ વખતે હું ઝીણું આવી જાય તો કઈ ભગવાનની ઈશ્વરની લીલા છે, જ્ઞાનરૂપી ઈશ્વરની લીલા છે. ભાવાર્થ પરમાણુને એક આકાશ પ્રદેશથી બીજા અનંતર અનંતર એટલે બીજો આંતર અજ્ઞાન આકાશ પ્રદેશે મંદ ગતિથી જતા જે ટાઈમ લાગે વખત તેને સમય કહેવામાં આવે. તે સમય કાળ દ્રવ્યનો સૂક્ષ્મ પર્યાય છે. એ સમયમાં એ સમયનું માપ આવ્યું ત્યાં જ કાળ દ્રવ્ય છે, એક પ્રદેશમાં જ કાળ દ્રવ્ય છે એક એમ કે છે. પર્યાય ત્યાં પૂરી બતી થઈ તો જેટલો પર્યાયનો ક્ષેત્ર તેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે. હા હા સમજાણું કઈ કાળ દ્રવ્ય નિત્ય છે, પર્યાયનું માપ આવ્યું એક સમય નાનામાં નાના કાળનું માપ આવી ગયું એટલે પર્યાયનું માપ આવ્યું. જેટલા ક્ષેત્રમાં પર્યાયનું માપ આવ્યું એટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે. પર્યાયથી મોટું દ્રવ્ય હોય કે નાનું ક્ષેત્ર તેમ હોય ને એવી રીતે સિદ્ધ કરી છો. આવો સ્વભાવ સર્વજ્ઞે જ્ઞાનમાં જોયો છે, એમાં થાય છે એને જેનામાં થાય એની એને ખબર નથી. પરમાણુ ચૌદ ગુણમાં નામ જાય એક સમયમાં કે એને ખબર છે. હા પણ આમ જાય એ એક સમયમાં જાય એના અસંખ્યકાળનું ઓળંગે, પછી સમયનો અસંખ્યનો ભાગ પડી ગયો. એ કંઈ કાળનું છે એને ગયો બીજાને ગયો એમ કરતા એનો એક સમયનો અસંખ્યનો ભાગ બીજો અસંખ્ય છે એમ કરીને સમય છે એમ નથી. હા એવું ગંભીર વસ્તુ છે, એવું જ્ઞાનનું તત્વ કેવું હશે. કાળ દ્રવ્ય સમય ઉત્પન્ન થાય અને નિત થાય છે, જેમ આકાશ પ્રદેશ આકાશ દ્રવ્યનો નાનામાં નાનો અંશ છે, આકાશ પ્રદેશ નાનામાં નાનો અંશ છે તેના ભાગ પડતા નથી, જેમ સમય કાળ દ્રવ્યનો નાનામાં નાનો નિર્ણય પર્યાય છે તેના ભાગ પડતા નથી. એક સમયમાં ગયો હોય માટે ભાગ પડી જાય છે એમ નથી. હા એ તો ગતિની વિશેષતાને કારણે એક સમય છે, કારણો અસંખ્યને અડ્યો માટે અસંખ્ય સમય અથવા એક સમયનો અસંખ્યમાં ભાગ પડી જાય. એક પ્રદેશથી બીજે પ્રદેશ જતા એક સમયનો અસંખ્યમાં ભાગ બીજે પ્રદેશમાં જતા અસંખ્યમાં ભાગ એમ કરીને અસંખ્ય સમયના અસંખ્ય ભાગ એમ પડતા નથી. એક સમય જતા હા સર્વજ્ઞ ભગવાનનું તત્વ જીણું બહુ ભાઈ જીનેશ્વર પરમેશ્વર વાળામાં પીડ્યા પણ એની ખબર નમળે અને એને જૈન છે એ માને. જો સમયના ભાગ પડે તો પરમાણુ વળી એક સમયમાં ઉલંગાતો આકાશ પડે જૂઠે છે ને, એક ઉલંગાતો આકાશ તેના પણ કેટલાક ભાગ પડતા પડવા જોઈએ. એક એક પ્રદેશમાં એ ભાગ પડતો નથી, પ્રદેશ પ્રદેશ અખંડ છે. આકાર પ્રદેશ તો નિરમ છે, તેથી સમય પણ નિરમ છે. એક પ્રદેશને બીજે પ્રદેશમાં ઉલંગતા પ્રદેશના ભાગ પડતા નથી, એમ એક સમયમાં આમ ઉલંગતા સમયના ભાગ પડતા નથી. અહીં પ્રશ્ન થાય છે, જ્યારે પુદગળ પરમાણુ શીઘ્ર ગતિ વડે એક સમયમાં લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય, ત્યારે તે 14 રાજ્યો સુધી આકાશ પ્રદેશમાં શ્રેણીબંધ જેટલા કાલાણુ તે સર્વને સ્પર્શે છે, માટે અસંખ્ય કાલાણુઓને સ્પર્શતો હોવાથી સમયના અસંખ્ય અંશો પડવા જોઈએ. એવો જ એનો સ્વભાવ છે. એક સમયમાં સીધ કીધા ને, ઓહો સીધપણું તો અહીં ઉત્પન્ન થયું અને આમ જઈ ગયું ને રહ્યું ત્યાં બધો સમય એક. હા હા, કાળના ત્રણ ભાગ ન પડ્યા ત્યાં, ત્યાં ઉત્પન્ન થયાનો એક સમયનો બીજો અંશ, વચમાં જ આમ ગયો એ બીજો અંશ, ત્યાં ગયો એક વસ્તુ તો જોયું. એને જાણનારું જ્ઞાન છે, એની વાત છે. વાત હા, જે સ્વરૂપનું જ્ઞાન થયું એ જ્ઞાન આ બધા જ્ઞાનને બરાબર જાણી શકે છે. સમજાણું કાંઈ અનંત ગુણનું કામ કેટલા ગુણ ક્ષેત્રના અંશનો અંત નહીં, કાળના ભાગનો અંત નહીં, ગુણની સંખ્યાનો અંત નહીં. હો એવા અનંત ગુણનું એક રૂપ એને અંતર્મુખ પકડતા પર્યાયમાં અનંત ગુણનું સામર્થ્ય પ્રગટ થાય છે. સંકેતમાં જ્ઞાનના આધારિત પ્રભુતા અનંતી પ્રગટ થાય છે. એવા આત્માનું દર્શન સમ્યક, એવા આત્માનું જ્ઞાન સમ્યક, એની શું કિંમત છે, એની શું નાતું ઓછું અલૌકિક વસ્તુ છે. દ્રવ્યને પકડનાર જ્ઞાનનું માધ્યમ છે, દ્રવ્યનું તો માધ્યમ છે, પણ જાણ્યું કોને? પર્યાય સિદ્ધ કર્યું ને, હું અખંડ અભેદ છું, એ કોણ નિર્ણય કરે છે? ધ્રુવ નિર્ણય કરે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન સ્વયં જ્યોતિ શુભ ધામ કોણ પણ જાણે, પર્યાય જાણે છે. હું આ શુદ્ધ છું, હું આ બુદ્ધ છું, હું આ અખંડ છું, લે પોતે તો પર્યાય છે, પણ એ પર્યાયનું ધ્યેય છે તે હું છું. પરિણામ પરિણામીને પકડે છે, એથી પરિણામનું માધ્યમ છે. માધ્યમ તો પરિણામ કરે છે ને, દ્રવ્ય માધ્યમ કરે છે. અલૌકિક વાતું છે. જેવી રીતે અનંત પરમાણુઓનો કોઈ ખંડ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ જેવડો હોય છે, તે પરમાણુના ખાસ પ્રકારના અવગાહ પરિણામને લીધે છે. પરમાણુમાં એવી જ ખાસ પ્રકારની અવગાહ પરિણામની શક્તિ છે, તેને લીધે એમ બને છે. એથી છે ને નીચે આકાશમાં પણ આવતા હેતુ તુંબુને તેની એવી શક્તિ છે, તેનો એક પ્રદેશ પણ અનંત પરમાણુને આવકાશ દે. હા હા, આકાશનો એક પ્રદેશ જેટલા ખંડો છે સૂક્ષ્મ થઈને આવે, કાળનો એક સમય અનંત દ્રવ્યને વર્તમાનમાં નિમિત્ત થાય એટલી તાકાત છે. પરમાણુનો એક સમય 14 બ્રહ્માંડમાં ક્ષેત્રાંતર થાય અને એક સમયમાં અનંત ગુણી કાર્યરાતી આદિ પર્યાય પણ પરણમે, એવો એનો સ્વભાવ છે. એમ ભગવાન આત્માનો સ્વભાવ એક સમયમાં ત્રણકાળ ત્રણ લોક અનંતા ગુણો જે છે જેની સંખ્યા નથી, એવા એવા અસંખ્ય તો દ્રવ્ય અને એવા એવા અનંતા ગુણો અને એવા અનંત ગુણની અનંતી પર્યાય, હા હા હા, એક સમયમાં જાણી શકે એને અહીંયા વિના સ્પર્શા વિના એવી સમ્યક પર્યાયની તાકાત છે. સમજાણું કાંઈ ભાષા તો હાજી છે, કઈ બહુ એવું એ છોડું હોય ભાષા તો કઈ એવી બહુ જૂની નથી. હે વાત જૂની છે, ભાવ જણા ભાવ તો જણા નથી. હા હા, એક જીવની અનંતી પર્યાય કાળથી અનંત ગુણી છે. ત્રણ કાળના સમયથી એક દ્રવ્યની ગુણની અનંતી પર્યાય ત્રિકાળથી અનંત ગુણી છે અને એ પર્યાયથી અનંત મેં ભાગે ત્રણ કાળ છે. પર્યાયની સંખ્યા કરતા ત્યારે આ પ્રશ્ન ઉઠ્યો ને કે એક નિર્ગુણ જીવ ત્રણકાળના સિદ્ધથી સિદ્ધ એ નિર્ગુણના શરીરથી અંશ માત્ર છે, એ તો વર્તમાનની અપેક્ષા કઠિન છે. એ આમ ત્રણકાળ નહીં ગણો તો સિદ્ધથી કાળ અસંગ ગણો છે. શું કહ્યું? એ જેમ વર્તમાન કાળ સુધી સિદ્ધ થયા તો કાળ કેટલો ગયો સિદ્ધ કરતા અસંગણો? કેમ કે છ માસ ને આઠ સમયમાં છસે ને આઠ સિદ્ધ થાય, છસે ને આઠ સંખ્યા કરતા છ માસની સંખ્યા સમયની અસંગણી છે. શું કીધું? કાળની સંખ્યા ભૂતકાળની, સમય સીઝની સંખ્યા કરતા અસંગુણી છે. સીઝની સંખ્યા કરતા કાળની સમયની સંખ્યા ભૂતકાળની અસંગુણી છે. એથી અનંતગુણી તો એક દ્રવ્યના ગુણની એક સમયની પર્યાય છે. એવી એવી પર્યાય અનંતા દ્રવ્યની, પણ એ દ્રવ કેટલા? કે જે અનંતી પર્યાય છે અને અનંત મેં ભાગે દ્રવ્ય છે, અને એ દ્રવ્યના ગુણો જે છે એની પર્યાય આનાથી અસંખ મેં ભાગે દ્રવ્ય હતા ને, પણ ગુણ તો ઘણા છે, એવી એવી પર્યાય પણ અસંખ ગુણી થઈ ગઈ. એકની પર્યાય એવી અસંખ દ્રવ્યની એટલે અસંખ ગુણી થઈ ગઈ, અને એ પર્યાય પણ કાળને કાળથી અંધ ગુણી થઈ. એક દ્રવ્યના ગુણની પર્યાય કાળથી અંધ ગુણી, એવી અસંખ દ્રવ્યની ગુણ પર્યાય કાળથી અંધ ગુણ થઈ. હા હા હા, શું ભગવાનનું દ્રવ્ય એક સમયમાં અસંકાળમાં ઓળંગી લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય તે પરમાણુના ખાસ પ્રકારના ગતિ પરિણામને લીધે એની ગતિની વિશેષતાની શક્તિને લીધી છે, જેથી કાળના ભાગ પડી જાય ત્યાં એમ નથી. પરમાણુમાં એવી જ કોઈ વિશેષ પ્રકારની ગતિ પરિણામની શક્તિ છે, તેને લીધે આમ બને છે, તેથી કંઈ સમયના અસંખ્ય અંશ પટલા નથી. યાદ ફરી વાર આવ્યું વિચનભાઈ, આવ્યું તો બોલી રાતની ચર્ચાને કારણે, નહીં તો નહોતું લેવું. સમજાણું કાંઈ? હા, અનંત ગુણો વિતરાગ ભાવથી ભરેલા છે. વિતરાગ ભાવની પર્યાય એ જ જણાયું છે. કેમ કે આત્માનો જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ ગુણ છે, તો અનંત ગુણો વિતરાગ સ્વભાવી થઈ ગયા. ભલે સંખ્યા અને હજ વિનાના ગુણ હોય, ઓહો, ક્ષેત્રનો હજ નથી, કાળની હજ નથી, એને જ્ઞાન જાણી જાય છે, તો ભાવની હજ નથી, એને પણ જ્ઞાનની પર્યાય જાણી જાય છે. એ પર્યાયની કેટલી તાકાત છે. હા, સ્થિરતા કરવી છે તો અનુદગુણી તાકાત છે, સ્થિરતાની. પણ એ શ્રદ્ધા ગુણ ને જ્ઞાનની પર્યાયની આટલી તાકાત છે. એની આટલું તાકાત છે. સ્થિરતાનું પુરુષાર્થથી અનુદગુણો નહીં તો પર્યાયના પુરુષાર્થની અપેક્ષા વાત. પણ પર્યાય જે દ્રવ્યને લક્ષમાં લીધું એનું તો આટલું સામર્થ છે, જેની દ્રષ્ટિમાં મુખ્યતા દ્રવ્ય વર્તે છે. એક 39 થઈ, પરમાણુ સમય પ્રદેશ અને પર્યાય બધા અખંડ છે. પરમાણુ દ્રવ્ય તરીકે, પ્રદેશ ક્ષેત્ર તરીકે, સમય કાળ તરીકે, પર્યાય એક સમયની અવસ્થા તરીકે. હા, ભગવાનનું શાસન હમાઈ ગયું, કેટલું હમાઈ ગયું ને. આપણે પોતાના દ્રવ્ય લો તો દ્રવ્ય નિર્વિકલ્પ છે, ક્ષેત્ર લો તો સંઘપ્રદેશી છે, કાળ લો તો અનંતિ પર્યાય એનો કાળ છે, ગુણ લો તો અનંત ગુણ છે, દ્રવ્ય લો તો નિર્વિકલ્પ વસ્તુ છે, ક્ષેત્ર લો તો સંઘપ્રદેશી છે, કાળ લો તો અનંતિ પર્યાય છે, ભાવ લો તો અનંત ગુણ છે. હા, એક સમયમાં બધાને પકડ છે, નિર્વિકલ્પ દ્રવ્યને, અસંખ્ય પ્રદેશને, અનંત ભાવને, અનંતિ પર્યાયને, પણ એક સમયની પર્યાય પોતે એને પણ માને, પોતાને માને, આને માને. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં. લોકો ક્યાં ત્યાં માતા પડે, આ તો વસ્તુ સ્થિતિ આવી છે, તો હવે આ લોકો જ્યાં ત્યાં ભટકે છે, આ છે ને આ, અરે બાપા ક્યાંય છે ને ભાઈ, આ વાતની ગંધ જીનેશ્વર દેવ શિવાય આવો ગંભીર સ્વભાવ એનું માપ જેને કરી નાખ્યું પ્રમાણ કરી નાખ્યું વિનેયનું વિનેયનું જ્ઞાન થઈ ગયું પ્રમાણ છે એ પ્રમાણ તે પ્રમાણ છે
બરાબર
હા હું પોણો કલાક થયો આ ફરી નહીં હવે એમાં ક્યાં રામીભાઈ કેટલી વાર કે રામીભાઈ કેટલી વાર કે પોણો કલાક તો ચાવી દો બાકી એમાં તો વિશેષતા તો એ એક સમયની પર્યાયમાં અનંત પર્યાય જાણે અનંત ગુણ જાણે છતાં પર્યાયના અનંત ભાગ નહીં એવી ભાગ પ્રતિ કે સામર્થ્યની શક્તિ વિશે ભલે હો પણ પર્યાય બે નહીં હા હા સંદેશના બે ભાગ પડે નહીં સમયના બે ભાગ પડે નહીં પર્યાયના બે ભાગ પડે નહીં હા હા એવી જે પર્યાય એ જીવના સ્વરૂપને પકડી શકે રાગની પર્યાય ચાહે તો ભગવાનની ભક્તિ હો એને પકડી શકે કારણ કે રાગ અચેતન છે હા 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 વ્યવહાર અચેતન છે એ નિશ્ચય ચેતનને કેમ પકડે કેમ જાણે હા હા રાગ વ્યવહારથી નીચે જણાય એ બહુ ગડબડી મોટી ગડબડ છે એનો ભગવાનનો પર્યાય જે સામર્થ્યવાળો તેને પકડે એને જાણી શકે હા તે પણ પર્યાયમાં ઉભા રહીને નહીં કારણ કે જેનું વાચમ છે એ વસ્તુ છે એ એમાં દ્રષ્ટિ રહે એને કાપે ત્યારે પર્યાયનું વાચમ થાય હા હા સમજાણું કાંઈ હવે 40મી લેખો 40 આ પ્રશ્ન તો અહીં છે હું છું વધારે ત્રણ કાળના સિદ્ધ કરતા સિદ્ધના જીવોની સંખ્યા નિગુદને અનંતમે ભાગે છે અંશ એમ કીધું ને અંશ પણ એનો અર્થ આમ જો માફ કરવા જાય ત્રણ કાળ તો જયારે જયારે સિદ્ધ થશે એ સિદ્ધની સંખ્યા કરતા કાળ તો અસિંગણો છે એ રીતે ત્રણ કાળને મેળવા જાય નહીં મળે કારણ કે સિદ્ધની સંખ્યા કરતા કાળ અસિંગણો અને જીવની સંખ્યા કાળ કરતા અંધગુણી મિલજી દેખાશે એ ચેતનજી શબ્દ પડ્યો છે નિગુણનો અખાડીઓમાં બોલ આવ્યો છું ને આપણે એ તો પેલું કહેવાય કે વધે ન સીધ અનંતતા ઘટે ન રાશ નિરોધ જૈસે કે તૈસે રહે જિન વચન વિરોધ વિરોધ હો હો એ શ્લોક ઉપર શ્લોક છે આ શ્લોક છે એના ઉપર એ શ્લોક છે એક નિગોદ શરીર મેં જીવ અનંત અપાર ધરે જન્મ સબ એકઠે મરહી એક ઈ વાર મરણ 18 વાર કર જન્મ 18 બેવ એક શ્વાસ ઉશ્વાસ મેં યે નિગોદ કી ટેવ એક નિગોદ શરીર મેં એતે જીવ વખાણ તિન કાલ કે સિદ્ધ સમ એક અંશ પરમાણ બઢે ન સિદ્ધ અનંતતા ఘటైన రాసిని రోగులు ఏమా హృదయతో అనంతమా అనంతమా భాగము అయినా ఇంకేమంటే ఘటయతో అనంతమా అనంతమా భాగం ఈ ఘట ఉపదేశం అనంత తోకుడో పిడిదు ఘటైన సీజి అనంతత ఘటైన రాసిని గౌరు చేసే కేతే సరే జిన వచన వినోదు కాతే బాత నిగోదుకి కహే కహాలో కోయి సాధారణ ప్రకృతి ఉదయని జీ నిగుదియా హోయ్ యో సాధారణ ప్రకృతికి వర్ణి చౌద కా బాకీ చౌద జీరైతే వర్ణ ఉంటున్నాసం గ్రస్తు వాం కాం గిరిగేసి సనాతన సచతు సితమరత మళ్ళీ શૃંગારી હતા પણ સત્ય મળી ગયું પછી થઈ પરંપરા જે સર્વજ્ઞની હતી હાથ લાગી ગઈ હવે આકાશના પ્રદેશનું રક્ષણ સૂત્ર દ્વારા કહે છે પોતે કુન કુન આચાર્ય એનો તો આધાર આપ્યો હતો તેનો એકસો ને 38 માં કહ્યું હતું ને 137 ગાથા માં કહ્યું ભગવાન કુંકુંચાંદી પોતે જ એક સૂત્ર દ્વારા કહે છે 137 માં કહ્યું 137 ગાથામાં કહ્યું છે ટીકા ભગવાન કુંકુંચાંદી પોતે 140 સૂત્ર કહે છે આકાશના પ્રદેશ રક્ષણ એકાણું વ્યાપ્ત છે એક પરમાણુથી વ્યાપ્ત તે પ્રદેશનું રક્ષણ અહીંયા સૂત્રમાં ગાથામાં જે રીતે આકાશના પ્રદેશો છે તે જ રીતે બાકીના દરિયા પ્રદેશ છે એમ પ્રદેશના રક્ષણની એક પ્રકારતા કહેવામાં આવે છે પ્રદેશની એક બેની લક્ષણતા કરવામાં આવે અને આકાશના પ્રદેશ રક્ષણ 140 છે ચિરાય માર્ગ એક હાર્દમાં છે આવી ఆగాశను నిమిఠం ఆగాశ పదే శణయా భణిదం సవేసిం అరుణం సకది సంది హేదు అవగాసం ఆకాశ జీ అణువ్యాప్ ఆభ ప్రదేశ సంజ్ఞాతిహనే తే ఏక సౌ పరమాణుని అవకాశదాన సమర్థ చే ఆహా సంతోయి శాస్త్రం રચનામાં નિમિત્ત વિકલ્પ થયો વિકલ્પ નિમિત્ત તો વિકલ્પ નહીં કરતા નથી નિમિત્ત કરતા વિકલ્પ નહીં નિમિત્ત તરીકે પર્યાયના કરતા વખતે વિકલ્પનો કરતા હોય એ નિમિત્ત કરતા એને કહેવાય નિમિત્ત કરતા નહીં નિમિત્ત ખરું છે ને બંધ અધિકાર આમ નિમિત્ત છે ફક્ત નિમિત્ત કરતા નહીં હા હા જય સનાતન ટીકામાં છે બીજાના સુખ દુઃખ થાય છે એમાં નિમિત્ત અમે તો નિમિત્ત માત્ર નિમિત્ત કરતા તરીકે નહીં વિજ્ઞાન છે હા હા બીજી ચીજ છે તો એનું જ્ઞાન કરવા માટે ત્યાં છે ટીકા વિતરાગ માર્ગમાં ઘણું સમજવાનું છે એમ તો માધ્યમ થાય ને હે એમ થોડી ઘણી વાતે કરીને સમજી જ્ઞાન થઈ જાઓ આ તો સર્વજ્ઞ પરમેશ્વર છે બાપુ થોડા જ્ઞાનમાં કંઈ જાણપણું થાય ને તેમ થઈ જાય ઓહો હવે તો અમે મોટા થઈ ગયા પંડિત થઈ ગયા ને હું નથી એ જીવ પંડિત ને મૂર્ખ બે નથી એનો પર્યાય ની વાત છે 14 ગુણસ્થાન જીવ ક્યાં છે એની મોસમ આવી છે. આત્માને પ્રાપ્ત કરવાની તો મનુષ્યનો ઉતાર મોસમ છે. એ મોસમમાં તો જેટલું ઝૂકાય એટલું ઝૂકવું જોઈએ. હે, આકાશનો એક પરમાણુથી વ્યાપ્તાંશ આકાશના પ્રદેશને સિદ્ધ કરે છે. આકાશનો એક પરમાણુથી વ્યાપ્તાંશ જે આકાશ પ્રદેશ છે, એ આકાશનો એક ભાગ અંશ છે. અને તે એક આકાશ પ્રદેશ પણ બાકીના પાંચ દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતા રૂપે પ્રણમેલા આનંદ પરમાણુના ખંડોને પૂર્ણને તો ન આવી શકે, પણ સૂક્ષ્મ રૂપે પ્રણમેલો હોય એને અવકાશ દેવાને સમર્થ છે. હા હા, આકાશનો એક પ્રદેશ અનંત બાકીના પ્રદેશોને પાંચ દ્રવ્યોના અને સૂક્ષ્મપણે પ્રણમેલા અનંત અને અવકાશ દેવાનો સમર્થ છે. એની સમર્થા એના છે એને ખબર એને ક્યાં છે? જ્ઞાનને ખબર છે કે પ્રદેશ એક અનંત પરમાણુને અવકાશ દે અને સૂક્ષ્મ પરિણમત ખંડ હોય એ પણ પરમાણુ એક જ પ્રદેશમાં એટલી તાકાત છે. એ તાકાતને જાણનારું જ્ઞાન છે. એ તાકાત આકાશના પ્રદેશની તાકાતને આકાશના પ્રદેશની ખબર નથી. હા હા હા, સમજાણું કાંઈ ત્યાં માચમ છે જ્ઞાનની પર્યાયનું. આમ એક પ્રદેશમાં અનંત પરમાણુ આવે અને સૂક્ષ્મ ખંડ અનંત અનંતના ખંડ પણ પ્રણમેલા અનંત આવે તો એક પ્રદેશમાં તાકાત છે. જેની પર્યાય એક પર્યાય એક સમયની આકાશ દ્રવ્યને ગુણ તો બિન છે, અવગાહની એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. હા હા, એમ ભગવાન આત્માના એક પર્યાયની એટલી તાકાત છે. ત્રણ કાળ ત્રણ લોકથી અનંત ગુણ હોય તો જાણી શકે, એના ગુણદ્રવ્યની વાત નહીં, એની તો વાત શું કરવી. એવડો આત્મા એને બહેની પ્રભુ તરીકે અને બીજાને મૂઠ પાપે એ પોતાને હીણો કરી નાખે છે. સમજાણું કાંઈ. આકાશ અવિભાગ અખંડ એક દ્રવ્ય હોવા છતાં આકાશમાં કઈ દ્રવ્યના ભાગ નથી. અવિભાગ અખંડ, અવિભાગ એટલે ભાગ પડ્યા વિનાનો અખંડ એક દ્રવ્ય હોવા છતાં તેમાં પ્રદેશો રૂપ અનુકલ્પના થઈ શકે છે. વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે એક અખંડ છે, પણ એના પ્રદેશ તરીકે એની કલ્પના. કારણ કે જો એમ ન હોય તો સર્વ પરમાણુને અવકાશ દેવાનું બને નહીં. જાણું, દ્રવ એક જ પ્રદેશ અનંત પરમાણુને આપે છે તો એકની પ્રદેશ કલ્પના થઈ શકે છે. આખા આકાશમાં અનંતતા રહે છે એમ નહીં, એક પ્રદેશમાં અનંતતા પરમાણુને પણ રહે છે. માટી હતી અખંડ દ્રવ્યનો એક અંશ પણ સિદ્ધ થાય વિશેષ કેશ.